તારીખ 27/5/1997, ડાયરીના બોલ નંબર 606 અને 596 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 73.
ભોગ સાંભળે છે કારણ અભિપ્રાયમાં તેમાંથી સુખ બુદ્ધિ ગઈ નથી, તેથી તે સંબંધી ચિંતા પણ મળતી નથી. સ્મરણ થાય, કોઈ ચીજ ખાધી હોય એનું ફરીને સ્મરણ થાય, એવી રીતે. કેમ કે અભિપ્રાયમાં સુખ બુદ્ધિ ગઈ નથી, એમાં સુખ છે એવો અભિપ્રાય ચાલુ છે ત્યાં સુધી એ પરિણામ ફરી ફરીને થવાના. અને એની ચિંતા પણ થાય, કેવી રીતે પ્રાપ્ત કરવું, કેવી રીતે ફરીને ભોગ થાય, એવી રીતે આ ચિંતાના જીવને ગળે પડી છે, છૂટતી નથી. તેથી આત્મકલ્યાણની ચિંતા થતી નથી, અનાત્માની ચિંતા, અનાત્મ પદાર્થની ચિંતા, આત્માની ચિંતા ઉત્પન્ન થવા નથી. જે વેદના છે એ આત્માની તીવ્ર ચિંતા છે, પરિભ્રમણની વેદના છે એ બીજા શબ્દોમાં આત્માની તીવ્ર ચિંતા છે કે અરે રે મારું શું થશે. કેમ થતી નથી કે બીજી ચિંતા ગળે પડી છે, એટલે બીજી ચિંતા નાની છે. પરિભ્રમણની સમસ્યા બહુ મોટી છે એટલે એની ચિંતા મોટી ગણાય. નાની ચિંતા મોટી ચિંતાને ખાઈ ગઈ. નાની ચિંતા એટલી બધી કરી કે મોટી ચિંતાને ખાઈ ગઈ, જેમ કોઈ નાની માછલી મોટી માછલીને ગળી જાય એવું થયું. જો પરિભ્રમણની ચિંતના વેદના ઉત્પન્ન થાય તો નાની બુદ્ધિ ચિંતા આપોઆપ જ ઉત્પન્ન ન થાય, કેમ કે મોટી ચિંતા નાની ચિંતાને ખાઈ જાય છે. એ તો આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ વ્યવહારમાં પણ. આ તો વિપર્યાસ છે મોટો. વ્યવહારમાં તો કોઈ મોટી ચિંતા આવી પડે એટલે નાની બધી પડી રહી છે, પડી રહેશે કે નથી પડી રહેતી, વિપુલને વાગ્યું તો એમાં એને કોમામાં આવી ગયો. ડાક્ટર શું કીધું કે ભાઈ પગ ભાંગો છે તો એક કોર પીડ્યું રહ્યું, એને હમણાં સંભાળશો જ નહીં, હવે આને કોમામાંથી કેવી રીતે બહાર કાઢવું એ મારે જોવાનું છે. ઓલું હવે કાંઈ છે જ નહીં અમારે, તો એ તો સામાન્ય વાત છે, હવે જે થાય ન થાય, મોડું વહેલું મોડું થાય કાંઈ નહીં, પહેલાં આને બહાર કાઢવો પડશે, ઓલું તો થઈ પડશે એમ, જેને કાંઈ છે જ નહીં. હંમેશા મોટી ચિંતા નાની ચિંતાને ખાઈ જાય છે. આ તો ઉલટું ચાલે છે કે નાની ચિંતા મોટીને ખાઈ ગઈ છે, તો મોટો વિપર્યાસ અનાદિનો ચાલે છે, સમજણ નહીં હોવાને લીધે, અણસમજણને કારણે એ બધું ચાલે છે. એ સમજણ ન કહેવાય, ગેરસમજણ કહેવાય. કેમ એને સમજણ કેમ કહેવાય? ઓલા જેવું છે, ઘરમાં ચોર આવી ગયેલા, એમાં એક જણ જાગી ગયો, જાગી ગયો એટલે એને એમ છું હું બીજાને જગાડું, તમે ઊંઘો છો પણ આ ઘરમાં ચોર આવ્યા છે, તો કે મને ક્યારે ખબર છે કે હવે આ કબાટ ખુલ્યો પણ, તો કે એ મને ખબર છે કે ઘરેણાના દાગીના રૂપિયા ઉપાડ્યા, તો કઈ ખબર છે પણ મને કે તો કા લઈને હાલતા થયા કે મને ખબર છે કે હું તારું કપાળ ખબર છે કે શું ગયું ક્યાં તો એના જેવું છે, ખબર છે, ખબર છે, ખબર છે. પણ લૂંટાઈ ગયો તો ખબર છે, એમાં એ ખબર શું કામ નહીં, એને ખબર કહેવાય. એના જેવું છે, ખબર છે, ખબર છે. હા હા બરાબર છે, હા બરાબર છે. શું બરાબર છે? જીવ મૂર્ખામી કરે છે. કોઈ મૂર્ખ કે તો એને કેવું લાગે, પણ આ તો મોટો મૂર્ખ છે. પરમાર્થ ચિંતાનો અભાવ છે તે સ્થિતિ કરુણાજનક છે. આવી પારમાર્થિક ચિંતાનો જે અભાવ છે તે સ્થિતિ કરુણાજનક છે. એવું માયકાણું હતી તો ક્યારે છે? સાલ લખ્યું નવેમ્બર 90, ઓક્ટોબર 90. પરમાર્થ ચિંતાનો અભાવ છે તે સ્થિતિ કરુણાજનક છે. મુમુક્ષુને પરમાર્થની અભિલાષામાં વૈરાગ્ય, ઇન્દ્રિય જય અથવા મમત્વ છોડવાની કોઈ શરત કઠણ લાગે નહીં. પરમાર્થની અભિલાષા હોય, આત્મકલ્યાણની અભિલાષા હોય, તો એમાં એને કોઈ વાત કઠણ લાગે જ નહીં. વૈરાગ્ય કઠણ લાગે નહીં, કોઈ વસ્તુ ત્યાગ કરવો તો કાંઈ કઠણ લાગે નહીં. એમ કે ભાઈ તમારે ફલાણી ચીજ ન ખાવી, તો એમ જ લાગે. પણ હવે ખાવાનું તો પેટ ભરવા માટે છે, હજાર ચીજો છે ખાવાને, કોઈ ચીજ ન ખાવાની હોય તો મને વાંધો. શું આપણે કોઈ ચીજ ખાતા હોય ને તમે એવી ચીજ નહીં ખાવા, મને દોષ લાગે છે. બહુ સારું, એ નહીં ને બીજું ગમે ખાવું જ છે ને, પેટ ભરવું એમાં હું, ભાડું દેવું એમાં હું. ગમે એ કરન્સી આવે, 5 ની હોય, મોટો 10 ની હોય કે 100 ની હોય, ભાડું દેવું છે ને બીજું. હું તો છોડવાની કોઈ શરત કઠણ લાગે નહી, ઉત્સાહ આવે એને. હા મમત્વ છોડવાનું છે, બહુ સારું. મમત્વ કરીને તો હેરાન થઈ ગયો, દુઃખી થઈ ગયો અને પરિભ્રમણ વધાર્યું. છોડવામાં તો ઉત્સાહ આવે ને. ગુરુદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપતા. વાછડો છે, વાછડો ગાયનો તાજો જન્મેલો વાછડો હોય, એને સાંજે ગાય દોવે ત્યારે એને છોડે, ત્યાં સુધી બાંધી રાખે, આખો દી એને બાંધી રાખે. એટલા માટે કે નાનો એટલે બહુ તોફાન કરે, તો ઢોળ ફોડ કર્યા કરે, માટલા ફોડી નાખે, કાંઈ ને કાંઈ થોડાધોડ કર્યા કરે ઘરમાં, તો નુકસાન જાય ને, એટલે બાંધી રાખે. એને જ્યારે ગાય દોવાની હોય ત્યારે એને છોડે થોડો ટાઈમ, એટલે સીધો છૂટીને એની ગાયને માતાના ધામમાં જાય. અહીંયા જે દોડ્યું ગાંઠ છોડવા ને એમાં જરાક વાર લાગે ને, ઠેકડે ઠેકડા મારે. એટલે એમ કે તિર્યંત પ્રાણી છે, તાજો જન્મેલો, લાંબુ કઈ વિચાર શકતો ન હોય, પણ બંધન માંથી છૂટવાનો અવસર આવે ત્યારે એને કેટલો ઉત્સાહ છે. જમીન ઉપર પગ માંડે નહીં, ઠેકડા ઠેકડે ઠેકડા મારે, કેમ કે એને મુક્તિ મળવાની છે. આખો દી બાંધી રાખ્યો તો છૂટવાનો છે. હવે મમત્વથી અનંતકાળથી બંધાણો છે તો છૂટવાની વાતમાં એને ઉત્સાહ આવે કે કઠણ લાગે? ઉત્સાહ આવે, કઠણ છે ને લાગે, કોઈ શરત કઠણ લાગે નહીં.
રાગબંધન,
દ્વેષબંધન અને ચાર ગતિના ભવો ભવનું આયુષનું બંધન. આયુષની દોરીથી બાંધે તો છે. છતાં જો કઠણ લાગે તો એક પ્રબળ વિપર્યાસ છે, કેમ કે તો એને છૂટવાની વાતમાં એને ગમતું નથી, એને બંધન લાગે છે, કઠણ લાગે છે, એ વિપર્યાસ છે. ઉત્સાહ હોવો જોઈએ, એને બધું ઉલટું થાય છે. પાનું તો મેં આપ્યું તેમાં 505 હતા, નીચેથી શરૂ થયું બરાબર. જ્ઞાની પુરુષના આશ્રય આત્માર્થને જાણ્યા વિના જીવે અનેક પ્રકારે કલ્પિત ધર્મ સાધન અનંત છે, પરંતુ તેથી આત્મકલ્યાણ થયું નથી. આમ તો વગર આશ્રય અને અનંત વાર સાધન કર્યા છે, આત્માર્થ ને જાય વિના, અને સમીપ મારે આશ્રય એટલે અહીંયા સાનિધ્ય મારે એને ક્ષેત્ર થી કેટલું લેવું, આશ્રય બુદ્ધિ ન લેવી, ક્ષેત્ર સમીપતા લેવી. આત્માર્થ ને જાય વિના, કેમકે ઓ તો આશ્રય કરે એટલે આત્માર્થ ને જાય વિના ન રહીએ, આત્માર્થ જાણે છે એ પ્રકાર નથી અહીંયા, એટલે માગ્યું. જેને વિના જીવે અનેક પ્રકારે કલ્પિત ધર્મ સાધનો અનંતવાર કર્યા છે, પરંતુ તેથી આત્મકલ્યાણ થયું નથી. ઉલટું તે સાધન કર્યાનું દુષ્ટ અભિમાન કર્યું છે પર્યાય બુદ્ધિ હોવાને લીધે, કેમ કે પર્યાયમાં ફેરફાર કર્યો અને જે સાધન નહોતું કર્યું એ સાધન પર્યાયમાં કર્યું, એટલે એનો અહંભાવ આવ્યો પર્યાય બુદ્ધિને લીધે. મેં આમ કર્યું, મેં આમ કર્યું, આટલો ત્યાગ કર્યો, આમ કર્યું, તેમ કર્યું, આટલા શાસ્ત્ર વાંચ્યા, આટલા વર્ષ સત્સંગ કર્યો, આટલી વાર સેંકડો વાર સોનગઢ જઈ આવ્યો, અને એ જે અભિમાન થયું તે સંસારનું મુખ્ય કારણ છે, એ પરિભ્રમણનું મુખ્ય કારણ છે. આવા પ્રકારની થતી ભૂલ મટાડવા અથવા આવી ભૂલ મટાડવા અપૂર્વ જ્ઞાન સિવાય કોઈ બીજો ઉપાય નથી. જે શાસ્ત્રો વાંચી લીધા એ કામ નહીં આવે.
જેમ જેમ જીવ આગળ વધતો જાય એનો એ પોઝિશન એની વધારે ડેન્જર થતી જાય,
સાંકડી પરિસ્થિતિ થતી જાય, ઉપર જેમ કેળી સાંકડી થતી જાય. રસ્તો એવો છે, અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. 540 નંબરનો પત્ર છે ને, એના ઉપરથી આ વાત ચાલે છે. અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થતું નથી. અપૂર્વ વિચાર એટલે શું? અંતરાત્મામાંથી આત્મકલ્યાણનો વિચાર ભાવના સાથે ઉદ્ભવ્યો હોય એને અપૂર્વ વિચાર કહે છે. અંતરની ભાવના પૂર્વક ઉદ્ભવેલો આત્મકલ્યાણનો વિચાર તે અહીંયા અપૂર્વ વિચાર છે. એ અપૂર્વ વિચાર વિના, એવા અપૂર્વ વિચાર વિના અપૂર્વ આત્મ અપૂર્વ એવું આત્મજ્ઞાન થતું નથી. અર્થાત અપૂર્વ જ્ઞાનનો વિષય લીધો છે, આત્મહિતનો અપૂર્વ ભાવનાથી અપૂર્વ જાગૃતિથી વર્તતા જે વિચાર તે અપૂર્વ આત્મ વિચાર છે. અપૂર્વ ભાવનાને અપૂર્વ આત્મ જાગૃતિથી વર્તતા જે વિચાર તે આત્મ અપૂર્વ આત્મ વિચાર છે, અને તે પ્રકારને લીધે ઉત્પન્ન જે પરિણતિ એને લઈને જે પરિણતિ થઈ જાય મુમુક્ષુની ભૂમિકામાં, તે ભૂમિકાની પરિણતિ થાય તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તતા જીવને થાય છે. આજ્ઞામાં એકતાન થાય ત્યારે એ પરિણતિ થાય છે. તેથી એમ સિદ્ધ થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાપૂર્વક થતા તે સિદ્ધપદનો શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે. ક્યાં બાદ ગઈ? ઠેઠ નિર્વાણ પદ સુધી ગઈ. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાપૂર્વક થતા તે સિદ્ધપદનો શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે. ઉપાય સુગમ છે અને સર્વશ્રેષ્ઠ ઉપાય છે. બીજા બધા ઉપાયો દુર્ગમ છે. તેથી જેમ કે કોઈ શાસ્ત્રો વાંચે છે જે નાનીઓના મુનિઓના લખેલા છે, તીર્થંકરની વાણી છે, સહેલું નથી. એમાંથી મુક્તિના માર્ગે ચડવું એ સહેલું નથી. કેમ કે એમાં તો ઘણી અપેક્ષાઓ, ઘણી વિવિક્ષાઓ, ઘણી મર્યાદાઓ, કાંઈક વાત હોય છે. આમાં 47 નહીં ચાલે છે ને, એમાં દ્રવ્ય નહીંથી 14મો દ્રવ્ય નહીં આવ્યો છે. એ ત્રીજી વખત આવ્યો છે. એ પહેલાં 2 દ્રવ્ય નહીં આવી ગયા. પેલો દ્રવ્ય અને ભાવ નહીં આવ્યો, દ્રવ્ય અને પર્યાય નહીં આવ્યો, પછી દ્રવ્ય અને ભાવ નહીં આવ્યો. હવે દ્રવ્ય એટલે તીર્થંકર દ્રવ્ય છે, તો આ જીવ તીર્થંકર છે એમ દ્રવ્યને એ દેખાય છે. કેમ કે તીર્થંકર દ્રવ્ય છે, તીર્થંકર દ્રવ્યમાં તીર્થંકર પણ હું જોયો. જેમ રાજાના કુંવરમાં જન્મેલા તાજા કુંવરમાં રાજા જોયો તેમ કે આપણો રાજા થશે. ત્રીજો દ્રવ્ય છે પોતાની મળે કેવી રીતે કાઢે કો બહુ ફેરવી ફેરવીને ચોખ્ખું કર્યું છે. આ દ્રવ્ય નહીં એટલે આમ નહીં, આ દ્રવ્ય એટલે આમ નહીં, આ દ્રવ્ય નહીં એટલે આમ. આ ત્રીજી વખત દ્રવ્ય નહીં આવ્યો કહેવાય દ્રવ્ય નહીં. ત્રણેયમાં જુદી જુદી વાત છે, શબ્દો એના એ છે, એવા જુદું જુદું માગે છે. એમ નીકળવું કઠણ છે. જ્ઞાની પુરુષની આજ્ઞા એ નીકળવું સુગમ છે અને આજ્ઞા પાલન અથવા આજ્ઞાને વળગી રહેવું મક્કમપણે આજ્ઞાનું દોરડું છોડવું નહીં એ શ્રેષ્ઠ ઉપાય છે. બીજી કઈ ખબર નતી પડતી, નતા શાસ્ત્રો વાંચ્યા, નતી બીજી કોઈ ક્રિયાકાંડ ની વાત કરી ગયા. સુગનિધિ કહેતા શું થતું કે ચર્ચા કરતા ને ત્યારે ધ્રુવ દ્રષ્ટિની પ્રધાનતાથી બહુ વાત ચાલતી. પછી મુમુક્ષુ હતા નામ નથી લખતો સ્પષ્ટીકરણ આપતા કે આ વાત નિશ્ચયની છે, વ્યવહારની અપેક્ષામાં આવી પણ હોય છે. સુગનીજી બોલી ગયા અમારે તો એક જ નહીં છે, અમારી પાસે બીજી નહીં છે જ નહીં, છતાં એકાંત થતું નથી. એક જ નહીં હોવા છતાં એનું એકાંત થતું નથી, કેમ કે સમ્યક છે એટલા માટે. એ વાત લીધી છે આચાર્યો, લીધી છે એક નય ચક્ર છે નાનું મોટું નહીં, માઇલ ધવલનું મોટું છે બરાત નાનું છે. અત્યારે જબરજસ્ત છે એનું નામ ભૂલી ગયો છે, એમણે એવી વાત કરી છે. જે શુદ્ધ શુદ્ધ નહીં છે એ એક જ નહીં છે, શુદ્ધ નહીં છે એ એક જ નહીં છે. વ્યવહાર અનેકાંતથી તો વ્યવહાર જન્મે છે, વ્યવહારનો જન્મ થાય છે. અહીં તો નિશ્ચયનો જ જન્મ થયો છે, હવે અમારે કાંઈ બીજું જોતું નથી. શુદ્ધાત્મા મળી ગયું, હવે અમારે કાંઈ જોતું નથી. એવું કરીને બહુ કડક બહુ જોરદાર લખ્યું છે એવું સુકાનીજીએ જવાબ આપેલો. અમારે તો એક જ નહીં છે, બીજી નહીં છે જ નહીં. નિયમસારમાં પણ 72મો કેવો કળશ છે એમાં એ વાત છે. બીજી નીતિ શું જાણવું પણ કે કારણ પરમાત્માને જે નીતિ જાણું છું બીજી નીતિ હું શું જાણું કે ગુરુદેવ એનો અર્થ કર્યો કે અહીંયા વ્યવહાર નહીં મશ્કરી કરી છે કે એવો એવો અર્થ કર્યો, વ્યવહાર નહીં નો ઉપહાસ કરેલો છે. કયા નહીંથી જાણું હું આત્માને, અશુદ્ધ કે એ રીતે હું કયા નહીંથી જાણું, અમારી પાસે બીજો નહીં નથી પછી શું કેવી રીતે જાણવું હોય એમ કરીને વ્યવહાર નહીં નો ઉપહાસ કર્યો છે. ઉપહાસ એટલે મસ્કરી. 72મો છે બનતા સુધી કળશ છે નિયમ સાથે. આમ સદગુરુની આજ્ઞાનું અથવા આજ્ઞાનું અત્યંત અંગીકૃત પણ થવું તેનું મહત્વ અપાર છે. ઉપર મથાળા લખ્યું. અડધું ખોલી નાખવાનું, ઉપર લખેલું જોયું ને. અડધું ખોલ ને, ના ઉપર લખેલું જોયું. જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને, જ્ઞાનને કે અજ્ઞાનીને પ્રથમથી શુદ્ધતા છે, એટલે એનું દ્રવ્ય તો અનાદિથી શુદ્ધ જ છે. તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નહીંથી જાણો. એને બે વચ્ચે ભેદ જોવાનો મારી પાસે નય જ નથી. કે હું તો જ્ઞાની ને અજ્ઞાની બધાને એના દ્રવ્યથી જ જોઉં છું એમ કહે છે. એમાં ગુરુદેવ લખ્યું છે, કયા નથી જાણો, એ વ્યવહારની નો ઉપવાસ કર્યો છે.
Thank you.